ओम शांति। गुड मॉर्निंग। 3 फेब्रुआरी 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, तमारे याद मां रहेवानो पुरुषार्थ जरूर करवानो छे, कारण के याद ना बळथी ज तमे विकर्माजीत बनशो। मीठा बाळको, तमारे याद मां रहेवानो पुरुषार्थ जरूर करवानो छे, कारण के याद ना बळथी तमे विकर्माजीत बनशो। प्रश्न छे, कयो विचार आव्यो तो पुरुषार्थ मां नीचे पड़शो? खुदाई खिदमतकार बाळको कई सेवा करता रहेशे? उत्तर छे, घणा बाळको समझे छे हजी समय पड्यो छे, पाछळथी पुरुषार्थ करी लईशुं, परंतु मौतनो नियम थोड़ी छे, काले काले करता मरी जशो, एटले एवुं नहीं समझो के घणा वर्ष पड्या छे, पाछळथी गेलप करी लईशुं। आ विचार वधारे ज नीचे पाड़ी देशे। जेटलुं थई शके यादमां रहेवानो पुरुषार्थ करो, श्रीमत पर पोतानुं कल्याण करता रहो। खुदाई खिदमतगार बाळको रूहोने सेल्वेज अर्थात मुक्त करवानी, पतितोने पावन बनावानी सेवा करता रहेशे। गीत छे, ओम नमो शिवाय, ओम शांति। आ तो बाळकोने समझावायुं छे के निराकार बाप साकार वगर कई पण कर्म नथी करी शकता, पाठ भजवी नथी शकता। रूहानी बाप आवीने ब्रह्मा द्वारा रूहानी बाळकोने समझावे छे, योग परथी ज बाळकोए સત્તો પ્રધાન બનવાનું છે, પછી સત્તો પ્રધાન વિશ્વના માલિક બનવાનું છે। આ બાળકોની બુદ્ધિમાં છે। કલ્પ કલ્પ બાપ આવીને રાજયોગ શીખવાડે છે, બ્રહ્મા દ્વારા આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે, એટલે મનુષ્યને દેવતા બનાવે છે। મનુષ્ય જે દેવી દેવતા હતા તે હવે બદલાઈને શુદ્ર પતિત બની પડ્યા છે। ભારત જ્યારે પારસ બુદ્ધિ હતું તો પવિત્રતા સુખ શાંતિ બધું હતું। આ 5000 વર્ષની વાત છે। એક્યુરેટ હિસાબ કિતાબ બાપ સમજાવે છે, એમનાથી ઊંચતો કોઈ નથી। સૃષ્ટિ અથવા ઝાડ જેને કલ્પવૃક્ષ કહેવાય છે તેના આદિ મધ્ય અંતના રહસ્ય બાપ જ બતાવી શકે છે। ભારતનો જે દેવી દેવતા ધર્મ હતો તે હવે પ્રાયઃ લોપ થઈ ગયો છે। દેવી દેવતા ધર્મ તો હમણાં રહ્યો નથી, દેવતાઓના ચિત્ર જરૂર છે, આ તો ભારતવાસી જાણે છે। સતયુગમાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, ભલે શાસ્ત્રોમાં આ ભૂલ કરી દીધી છે જે કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે। બાપ જ આવીને ભૂલેલાને આખો રસ્તો બતાવે છે, રસ્તો બતાવવા વાળા આવે છે તો બધા આત્માઓ મુક્તિધામમાં ચાલ્યા જાય છે, એટલે એમને કહેવાય છે સર્વના સદગતિ દાતા। રચયિતા એક જ હોય છે, એક જ સૃષ્ટિ છે, વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી એક જ છે, તે રિપીટ થતી રહે છે। સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, પછી હોય છે સંગમયુગ। કળિયુગમાં છે પતિત, સતયુગમાં છે પાવન। સતયુગ આવશે તો જરૂર કળિયુગ વિનાશ થશે, વિનાશના પહેલા સ્થાપના થશે, સતયુગમાં તો સ્થાપના નહીં થશે। ભગવાન આવશે જ ત્યારે જ્યારે પતિત દુનિયા છે। સતયુગ તો છે જ પાવન દુનિયા, પતિત દુનિયાને પાવન દુનિયા બનાવવા વાળા ભગવાનને આવવું પડે છે। હમણાં બાપ સહજથી સહજ યુક્તિ બતાવે છે, દેહના બધા સંબંધ છોડી દેહી અભિમાની બની બાપને યાદ કરો। કોઈ એક તો પતિત પાવન છે ને, ભક્તોને ફળ આપવા વાળા એક જ ભગવાન છે, ભક્તોને જ્ઞાન આપે છે। પતિત દુનિયામાં જ્ઞાન સાગર જ આવે છે પાવન બનાવવા માટે। પાવન બનો છો યોગ બળથી, બાપ વગર તો કોઈ પાવન બનાવી ન શકે। આ બધી વાતો બુદ્ધિમાં બેસાડાય છે બીજાઓને સમજાવવા માટે. ઘર ઘરમાં સંદેશ આપવાનો છે. એવું નહીં કહેતા કે ભગવાન આવ્યા છે, ખૂબ યુક્તિથી સમજાવવાનું હોય છે. બોલો, એ બાપ છે ને, એક છે લૌકિક, બીજા પારલૌકિક બાપ. દુઃખના સમયે પારલૌકિક બાપને જ યાદ કરે છે, સુખધામમાં કોઈ પણ યાદ નથી કરતા. સતયુગમાં લક્ષ્મીનારાયણના રાજ્યમાં સુખ જ સુખ હતું. પ્યોરિટી, પવિત્રતા, પીસ અર્થાત શાંતિ, પ્રોસ્પિરિટી અર્થાત સમૃદ્ધિ હતી. બાપનો વારસો મળી ગયો પછી પોકારે કેમ? આત્મા જાણે છે અમને સુખ છે. આ તો કોઈ પણ કહેશે ત્યાં સુખ જ સુખ છે. બાપે દુઃખ માટે તો સૃષ્ટિ નથી રચી. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે જેનો પાઠ પાછળમાં છે. બે ચાર જન્મ લે છે તે જરૂર બાકી સમય શાંતિમાં રહેશે, બાકી ડ્રામાના ખેલથી જ નીકળી જાય. આ બની ન શકે. ખેલમાં તો બધાને આવવું પડશે. એક બે જન્મ મળે છે તો બાકી સમય જાણે મોક્ષમાં છે. આત્મા પાઠધારી છે ને, કોઈ આત્માને ઊંચ પાઠ મળેલો છે, કોઈને ઓછો. આ પણ હમણાં તમે જાણો છો. ગવાય છે ઈશ્વરનો કોઈ અંત મેળવી નથી શકતા. બાપ જ આવીને અંત આપે છે, રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનો. જ્યાં સુધી રચયિતા સ્વયં ના આવે ત્યાં સુધી રચયિતા અને રચનાને જાણી ન શકાય. બાપ જ આવીને બતાવે છે, હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું. હું જેમનામાં પ્રવેશ કરું છું તે પોતાના જન્મોને નથી જાણતા. તેમને બેસી 84 જન્મોની કહાણી સંભળાવું છું. કોઈના પાઠમાં ચેન્જ અર્થાત પરિવર્તન નથી થઈ શકતો. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું. બુદ્ધિમાં ત્યારે બેસે જ્યારે પવિત્ર બનીને સમજે. સારી રીતે સમજવા માટે જ 7 દિવસની ભઠ્ઠી છે. ભાગવત વગેરે પણ 7 દિવસ રાખે છે. અહીં પણ સમજમાં આવે છે, ઓછામાં ઓછા 7 દિવસ સિવાય કોઈ સમજી ન શકે. કોઈ કોઈ તો સારું સમજી લે છે, કોઈ કોઈ તો 7 દિવસ સમજીને પણ કાંઈ નથી સમજતા. બુદ્ધિમાં બેસતું નથી. કહી દે છે અમે તો 7 દિવસ આવ્યા, અમારી બુદ્ધિમાં કાંઈ બેસતું નથી. ઉચ્ચ પદ મેળવવાનું નહીં હશે તો બુદ્ધિમાં નહીં બેસે. સારું, છતાં પણ તેમનું કલ્યાણ તો થયું ને. પ્રજા તો એમને એમ જ બને છે, બાકી રાજ્ય ભાગ્ય લેવું એમાં તો ગુપ્ત મહેનત છે. બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય છે. હવે કરો ન કરો, પરંતુ બાપનું ડાયરેક્શન અર્થાત માર્ગદર્શન આ છે. પ્રિય વસ્તુને તો યાદ કરાય છે. ભક્તિ માર્ગમાં પણ ગાય છે, હે પતિ પાવન આવો. હવે તે મળ્યા છે, કહે છે મને યાદ કરો તો કાટ ઉતરી જશે. બાદશાહી સહજ થોડી મળી શકે? થોડી તો મહેનત હશે ને, યાદમાં જ મહેનત છે. મુખ્ય છે જ યાદની યાત્રા. ખૂબ જ યાદ કરવાવાળા કર્માતીત અવસ્થાને મેળવી લે છે. પૂરું યાદ ન કરવાથી વિકર્મ વિનાશ થશે નહીં. યોગ બળથી જ વિકર્મા જીત બનવાનું છે. પહેલા પણ યોગ બળથી જ વિકર્મોને જીત્યા છે. લક્ષ્મીનારાયણ આટલા પવિત્ર કેવી રીતે બન્યા? જ્યારે કળિયુગ અંતમાં કોઈ પણ પવિત્ર નથી, આમાં તો સ્પષ્ટ છે. આ ગીતાના જ્ઞાનનો એપિસોડ રિપીટ થઈ રહ્યો છે. શિવ ભગવાનનો વાચ, ભૂલો તો થતી રહે છે ને, બાપ જ આવીને અભૂલ બનાવે છે. ભારતના જે પણ શાસ્ત્ર છે તે બધા છે ભક્તિ માર્ગના. બાપ કહે છે મેં જે કહ્યું હતું તે કોઈને પણ ખબર નથી. જેમને કહ્યું હતું તેમણે પદ મેળવ્યું. 21 જન્મોની પ્રારબ્ધ મેળવી પછી જ્ઞાન પ્રાયઃ લોપ થઈ જાય છે. તમે જ ચક્ર લગાવીને આવ્યા છો. કલ્પ પહેલા જેમણે સાંભળ્યું છે એ જ આવશે. હમણાં તમે જાણો છો આપણે સેમ્પલિંગ અર્થક કલમ લગાવી રહ્યા છીએ મનુષ્યને દેવતા બનાવવાની. આ છે દૈવી ઝાડનું સેમ્પલિંગ. તે લોકો પછી તે ઝાડોની સેમ્પલિંગ ખૂબ લગાવતા રહે છે. બાપ આવીને કોન્ટ્રાસ્ટ અર્થાત તફાવત બતાવે છે. બાપ દૈવી ફૂલોની સેમ્પલિંગ લગાવે છે. તેઓ તો જંગલની સેમ્પલિંગ લગાવતા રહે છે. તમે દેખાડો પણ છો. કૌરવ ક્યાં કરત ભયે, પાંડવ ક્યાં કરત ભયે, તેમના શું પ્લાન છે અને તમારા શું પ્લાન છે. તેઓ પોતાના પ્લાન બનાવે છે કે દુનિયા વધે નહીં. ફેમિલી પ્લાનિંગ કરે જે મનુષ્ય વધારે ન વધે તેના માટે મહેનત કરતા રહે છે. બાપ તો ખૂબ સારી રીતે બતાવે છે. અનેક ધર્મ વિનાશ થઈ જશે અને એક જ દેવી દેવતા ધર્મની ફેમિલી સ્થાપન કરે છે. સતયુગમાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મની ફેમિલી અર્થાત પરિવાર હતી અને આટલી ફેમિલીઝ હતી નહીં. ભારતમાં કેટલી ફેમિલી છે. ગુજરાતી ફેમિલી, મહારાષ્ટ્રીયન ફેમિલી, હકીકતમાં ભારતવાસીઓની એક જ ફેમિલી હોવી જોઈએ. અનેક ફેમિલીઝ હશે તો જરૂર પરસ્પર ખીટખીટ જ રહેશે. પછી સિવિલ વોર અર્થાત ગ્રહયુદ્ધ થઈ જાય છે. ફેમિલીમાં પણ સિવિલ વોર થઈ જાય છે. જેમ ક્રિશ્ચિયનની પોતાની ફેમિલી છે તેમની પણ પરસ્પર લડાઈ લાગે છે. પરસ્પર બે ભાઈ નથી મળતા. પાણી પણ વહેંચાઈ જાય છે. શીખ ધર્મવાળા સમજે છે અમે શીખ ધર્મવાળાને વધારે સુખ આપીએ. રગ જાય છે તો માથું મારતા રહે છે. જ્યારે અંત થાય છે તો પછી સિવિલ વોર વગેરે બધું આવી જાય છે. પરસ્પર લડવા લાગી જાય છે. વિનાશ તો થવાનો જ છે. બોમ્બ્સ અસંખ્ય બનાવતા રહે છે. મોટી લડાઈ જ્યારે લાગી હતી જેમાં બે બોમ્બ્સ છોડ્યા હતા, હવે તો અસંખ્ય બનાવ્યા છે. સમજવાની વાત છે ને, તમારે સમજાવવાનું છે. આ લડાઈ એ જ મહાભારતની છે. મોટા મોટા લોકો જે પણ કહે છે, મોટા મોટા લોકો જે પણ છે કહે છે, જો આ લડાઈને બંધ નથી કરી તો આખી દુનિયાને આગ લાગી જશે. આગ તો લાગવાની જ છે. આ તમે જાણો છો. બાપ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. રાજયોગ છે જ સતયુગનો. તે દેવી દેવતા ધર્મ હવે પ્રાયઃ લોપ છે. ચિત્ર પણ બન્યા છે. બાપ કહે છે કલ્પ પહેલાની જેમ જે વિઘ્ન પડવાના હશે તે પડશે. પહેલા થોડી ખબર પડે છે, પછી સમજાવાય છે કલ્પ પહેલા આવું થયું હશે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. ડ્રામામાં આપણે બંધાયેલા છીએ. યાદની યાત્રાને ભૂલી ન જવી જોઈએ અને પરીક્ષા કહેવાય છે. યાદની યાત્રામાં રહી નથી શકતા, થાકી જાય છે. ગીત છે ને રાત કે રાહી, આનો અર્થ કોઈ સમજી ન શકે. આ છે યાદની યાત્રા, જેનાથી રાત પૂરી થઈ દિવસ આવી જશે. અર્ધો કલ્પ પૂરો થઈ પછી સુખ શરૂ થશે. બાપે જ મનમના ભવનો અર્થ પણ સમજાવ્યો છે. ફક્ત ગીતામાં શ્રી કૃષ્ણનું નામ લખવાથી તે તાકાત નથી રહી. હવે કલ્યાણ તો બધાનું થવાનું છે. એટલે આપણે બધા મનુષ્ય માત્રનું કલ્યાણ કરી રહ્યા છીએ. ભારત ખાસ અને દુનિયા આમ બધાનું શ્રીમત પર આપણે કલ્યાણ કરી રહ્યા છીએ. કલ્યાણકારી જે બનશે તો વારસો પણ તેમને મળશે. યાદની યાત્રા સિવાય કલ્યાણ થઈ ન શકે. હમણાં તમને સમજાવાય છે. આ તો બેહદના બાપ છે. બાપની પાસેથી વારસો મળ્યો હતો. ભારતવાસીઓએ જ 84 જન્મ લીધા છે. પુનર્જન્મનો પણ હિસાબ છે. કોઈ સમજતા નથી કે 84 જન્મ કોણ લે છે, પોતાના જ શ્લોક વગેરે બનાવીને સંભળાવતા રહે છે. ગીતા એ જ છે, ટીકાઓ અનેક લખી દીધી છે. ગીતા કરતા તો ભાગવત વગેરે બનાવીને સંભળાવતા રહે છે. ગીતા ગીતા કરતા તો ભાગવત મોટું કરી દીધું છે. ગીતામાં છે જ્ઞાન, ભાગવતમાં છે જીવન કહાની. હકીકતમાં મોટી ગીતા હોવી જોઈએ. જ્ઞાનના સાગર બાપ છે, તેમનું જ્ઞાન તો ચાલતું જ રહે છે. તે ગીતા તો અડધા કલાકમાં વાંચી લે છે. હમણાં તમે આ જ્ઞાન તો સાંભળતા જ આવો છો. દિવસે દિવસે તમારા પાસે અનેક લોકો આવતા રહેશે, ધીરે ધીરે આવશે. હમણાં જો મોટા મોટા રાજાઓ આવી જાય પછી તો વાર ન લાગે. જટ અવાજ નીકળી જાય એટલે યુક્તિથી ધીરે ધીરે ચાલતું રહે છે. આ છે ગુપ્ત જ્ઞાન. કોઈને ખબર નથી કે આ શું કરી રહ્યા છે. રાવણની સાથે તમારું યુદ્ધ કેવી રીતે છે આ તો તમે જ જાણો છો, બીજા કોઈ જાણી ન શકે. ભગવાન ઉવાચ, તમે સત્વ પ્રધાન બનવા માટે મને યાદ કરો તો પાપ નાશ થઈ જશે. પવિત્ર બનો ત્યારે તો સાથે લઈ જાઉં. જીવન મુક્તિ બધાની મળવાની, જીવન મુક્તિ બધાની મળવાની છે. રાવણ રાજ્યથી મુક્તિ થઈ જશે. તમે લખો પંચો, અમે શિવશક્તિ બ્રહ્મા કુમાર કુમારીઓ શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન કરીશું પરમપિતા પરમાત્માની શ્રીમત પર. 5000 વર્ષ પહેલાની જેમ, તો 5000 વર્ષ પહેલા શ્રેષ્ઠાચારી દુનિયા હતી આ બુદ્ધિમાં બેસાડવું જોઈએ. મુખ્ય મુખ્ય પોઈન્ટ્સ બુદ્ધિમાં ધારણ હશે ત્યારે યાદની યાત્રામાં રહેશે. પથ્થર બુદ્ધિ છે ને, કોઈ સમજે છે? હજુ સુધી સમય પડ્યો છે, પાછળ પુરુષાર્થ કરી લઈશું. પરંતુ મોતનો નિયમ થોડી છે, કાલે મરી જાય તો કાલ કાલ કરતા મરી જશે. પુરુષાર્થ તો કર્યો નથી એટલે એવું નહીં સમજો ઘણા વર્ષ પડ્યા છે. અંતમાં ગેલપ કરી લઈશું, આ વિચાર વધારે જ પાડી દેશે. જેટલું થઈ શકે પુરુષાર્થ કરતા રહો. શ્રીમત પર દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે, પોતાની જાંચ અર્થાત તપાસ કરવાની છે. કેટલું બાપને યાદ કરું છું અને કેટલી બાપની સર્વિસ શું કરું છું. રૂહાની ખુદાઈ ખિદમતકાર તમે છો ને, તમે રૂહોને સેલ્વેજ કરો છો. રૂહ પતિથી પાવન કેવી રીતે બને તેની યુક્તિઓ બતાવે છે. દુનિયામાં સારા સારા અને ખરાબ મનુષ્ય તો હોય જ છે, દરેકના પાર્ટ પોતપોતાના છે. આ છે બેહદની વાત. મુખ્ય ડાળીઓ જ ગવાય છે, મુખ્ય ડાળીઓ જ ગણાય છે, બાકી તો પાન અનેક છે. બાપ સમજાવતા રહે છે, બાળકો મહેનત કરો, બધાને બાપનો પરિચય આપો તો બાપ સાથે બુદ્ધિયોગ જોડાઈ જાય. બાપ બધા બાળકોને કહે છે, પવિત્ર બનો તો મુક્તિ ધામમાં ચાલ્યા જશો. દુનિયાને થોડી ખબર છે કે મહાભારત લડાઈથી શું થશે. આ જ્ઞાન યજ્ઞ રચાયેલો છે કારણ કે નવી દુનિયા જોઈએ. આપણે યજ્ઞ, આપણો યજ્ઞ પૂરો થશે તો બધા આ યજ્ઞમાં સ્વાહા થઈ જશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે એટલે વિઘ્નોથી ગભરાવવાનું નથી. વિઘ્નોમાં યાદની યાત્રાને ભૂલી નથી જવાની. ધ્યાન રહે યાદની યાત્રા ક્યારેય થોભી ન જાય. બીજી પોઈન્ટ છે પારલૌકિક બાપનો પરિચય બધાને આપતા પાવન બનાવવાની યુક્તિ બતાવવાની છે. દૈવી ઝાડનું સેમ્પલિંગ લગાવવાનું છે. વરદાન છે, હું પણ આનો ત્યાગ કરી સેવામાં સદા ખોવાયેલા રહેવા વાળા ત્યાગ મૂર્ત સેવાધારી ભવ. હું પણ આનો ત્યાગ કરી સેવામાં સદા ખોવાયેલા રહેવા વાળા ત્યાગ મૂર્ત સેવાધારી ભવ. સેવાધારી સેવામાં સફળતાની અનુભૂતિ ત્યારે કરી શકે છે જ્યારે હું પણ આનો ત્યાગ હોય. હું સેવા કરી રહી છું, મેં સેવા કરી, આ સેવા ભાવનો ત્યાગ મેં નથી કરી પરંતુ કરાવનહાર, પરંતુ કરનહાર છું. કરાવનહાર બાપ છે. હું પણ બાબાના લવમાં લીન થઈ જાય. આને કહેવાય છે સેવામાં સદા ખોવાયેલા રહેવાવાળા ત્યાગ મૂર્ત સાચા સેવાધારી. કરાવવાવાળા કરાવી રહ્યા છે, અમે નિમિત્ત છીએ. સેવામાં હું પણ મિક્સ થવું અર્થાત મોહતાજ અર્થાત પરવશ બનવું. સાચા સેવાધારીમાં આ સંસ્કાર ન હોઈ શકે. સ્લોગન છે, વ્યર્થને સમાપ્ત કરી દો તો સેવાની ઓફર સામેથી આવશે. વ્યર્થને સમાપ્ત કરી દો તો સેવાની ઓફર સામેથી આવશે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકતા માટે સેવામાં સમાવવાની શક્તિ જોઈએ. એકતા માટે સ્વયંમાં સમાવવાની શક્તિ જોઈએ. આનાથી બીજાના સંસ્કાર પણ અવશ્ય શીતળ થઈ જશે. સદા એકબીજા સાથે સ્નેહની શ્રેષ્ઠતાની ભાવનાથી સંપર્કમાં આવો. ગુણગ્રાહી બનો તો એકતા કાયમ રહી શકે છે. તમારા સંગઠનની શુભ ભાવના અનેક આત્માઓને ભાવનાનું ફળ અપાવવાના નિમિત્ત બનશે. એમને નવો રસ્તો મળશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.